તારીખ 6/4/1989 શ્રી પ્રયોજન સિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 37. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે. જો ખરેખર આશય શુદ્ધ હોય તો એ આશયને પહોંચવાની પાકારે પદ્ધતિ શુદ્ધ જ હોય એવો અધ્યાત્મમાં નિયમ છે. અધ્યાત્મ માર્ગમાં આ નિયમ છે, આ સિદ્ધાંત છે કે જો ખરેખર આશય શુદ્ધ હોય, સાધ્ય શુદ્ધ હોય, આશય પહોંચવા સાધ્ય શુદ્ધ હોય તો એનું સાધન શુદ્ધ જ હોય, એનું સાધન અશુદ્ધ ન રહે, અથવા એના સાધનમાં અશુદ્ધતા હોય તો એ અશુદ્ધતા છોડી દે અને શુદ્ધ સાધનને અપનાવે. એને ખબર પડી જાય, એને એવું વ્યવહાર પણ ન રહે અને એમને ગાડું ચાલે કે મારો સાધ્ય તો શુદ્ધ છે એવા કહીથી હું પ્રવૃત્તિ કરું છું. કુદરતી વસ્તુ વ્યવસ્થા છે, કુદરતી પરિસ્થિતિ છે. વિદ્વાનો પણ રખડે છે, વિદ્વાન થાય છે એટલે કઈ રખડતા નથી એવું શું એનો શાસ્ત્ર એનો સંસાર એનું શાસ્ત્ર છે. એ શાસ્ત્ર ના નિમિત્તે રખડે છે અને શાસ્ત્ર શસ્ત્ર થઈ જાય છે. જગતના પ્રાણીઓનો સંસાર કુટુંબ પરિવાર એટલે ધંધો ધંધાકો વેપાર તો ભગવાન બધો ભૂલ કરે તો એનો સંસાર શાસ્ત્ર છે. તે શાસ્ત્રમાં ગોઠા થાય છે, બોલો જગતના સંયોગોમાં અને પ્રસંગોમાં ગોઠા થાય છે, ઉદયના પ્રસંગોમાં આ ગોઠા થાય છે. બીજું તો કોઈ કોઈ નથી એમાં
જાય છે એની ભાવના તો નિર્દોષતા પ્રાપ્ત કરવાની
હોય છે, પણ એને ખબર નથી કે આ ભાવનામાં શું કામ છે એને ખબર નથી. खबर नहीं रहे हैं। बाकी अनुभव सिद्ध बात ये है अथवा आगम प्रमाण पण है अनुभव प्रमाण पण है कि जेने शुद्ध साध्य हो साधन अशुद्ध रहते नहीं हो तो अशुद्धता छूटी जाए शुद्ध साधन नहीं વાસ્તવિકતા છે પ્રેક્ટિકલ સાઈડ કે સાધન તો જોતો જાય છે કે જે સાધન મેં અપને એનાથી મને લાભ કેટલો થયો પ્રેક્ટિકલ સાઈડ એની છે ને વેપાર કરનારો જોતો જાય છે કે હું આમાં રોજ છું કે ખોઉં છું જે ધંધો ચાલે છે એમાં હું રોજ છું કે ખોઉં છું એ જોતો જાય છે અને તો જ એ ધંધા સંબંધીની વિશિક્ષણતા એનામાં છે પણ જે વેપાર તો ઘણો કરે અને ખોવું છું કે કમાવું છું એને એને ખ્યાલ ન રહેતો હોય તો એને એ સંબંધીની વિશિક્ષણતાનો અભાવ છે એમ જરૂર કહી શકાય સીધી વાત છે ઘણા એવી ભૂલ થાય છે વેપાર માનતા હોય કે આપણે કમાય છે વેચતા હોય ખોટમાં કામ કરતા હોય અથવા દેખી તો કોઈને એમ લાગે છે કે હું 500 ચીજના 500 ને 1500 લઉં છું અને બહુ મોટો મારે કામકાજ છે 1,00,000 રૂપિયાનો ટર્નઓવર છે અને 500 ઉપર 1500 નફો કરતી વખતે એણે ખર્ચ કેટલો કર્યો બીજો એનો હિસાબ કાઢે છે એની ઓવરહેડ કયા છે નોકરનો ખર્ચ કેટલો વ્યાજનો ખર્ચ કેટલો ટેલિફોનનો ખર્ચ કેટલો ભરાનો ખર્ચ કેટલો વીજળીનો ખર્ચ કેટલો એ 15 કરતા 18 નો આંકડો આવે એવરેજ પછી એમ માની કે હું તો 500 ના 515 ઉપજાવું છું પણ 518 ના 500 ઉપર ઉપજાવું છું 515 ના નહીં એક વખતમાં 3 જાય છે 1,000 વખતમાં 3,000 જાય છે અને 10,000 વખતમાં 20,000 જાય છે એવી રીતે ભૂલ થાય છે એ સંભવિત ભૂલ છે ભૂલ તો સંભવિત નથી દેખત રીતે એમ લાગે કે મને શાસ્ત્ર જ્ઞાન છે શાસ્ત્ર નું જ્ઞાન છે એટલે સમાધાન આવે છે જો મને આ જ્ઞાન નું હોત તો ઘણો ઘણા આકરા પરિણામ થી આકરા કર્મ મેં નહીં આવત હવે આ સમજે છે એટલે એટલા આકરા પરિણામ માટે મને લાભ એ સંભવિત ભૂલ છે પણ અહીંયા તો અત્યંત કાળજી ઘણી દરકાર ઘણી ચકાસણી ઘણી સૂક્ષ્મતાથી પોતાનું અવલોકન કરનાર એને સાધક કીધું છે સાધક તો સૂક્ષ્મતાથી અવલોકન કરે છે એને સાધક કીધું છે જાડે જાડવા ચાલ્યા ચલાવે છે એ સાધકનું જ્ઞાન હતું નથી થોડું જ્ઞાન નથી સાધન છે ભૂલ હોય તો નીકળી જાય ભૂલ હોય તો નીકળી જવાનું નોંધ હોય એવું કઈ નથી પણ હોય તો નીકળી જાય સમજી જાય અથવા સાધનની જે મીમાંસા છે સાધન સંબંધીની જે ઊંડી વિચારણા છે અથવા વિશાળતાવાળી વિચારણા છે એમાં એ બહુ વધારે ધ્યાન આપે છે કે આને સાધન કે છે આને કે છે આને કે છે આને કે છે આને કે છે ખરું શું છે અથવા બધાનો મેળ શું છે બરાબર એની ચકાસણી કરી સાધન સંબંધી વાતો તો ખૂબ ચાલે છે ઓછી વાતો નથી ચાલતી હા એ લગ્નનો અર્થ એ છે એને શુદ્ધ ધ્યેય છે શુદ્ધ સાધ્ય છે શુદ્ધ આશય છે
પૂર્ણતાનું ધ્યેય છે
તો એને ગુણ વચન થઈ જાય છે એ વાત નથી છે
સાધનમાં પહોંચવા ધ્યેયમાં જ જોયું છે.
ધ્યેયમાં પહોંચે અને નુકસાન ત્યાં દર્શન. અહીંયા પાંચ એક લખ્યું
દર્શન મૂળ
કે અહીંયા નુકસાન છે દર્શન મૂળનું છે ચારિત્ર મૂળનું નથી.
બરાબર
દર્શન મૂળ
જે પણ ખોટું છે સાધન નો ભૂલ છે એટલે સાધ્ય પણ ખોટું જ માન્યું.
એમ સાધ્ય એમ તો શું છે કે આસ્તિક દર્શન માં બધા મોક્ષ માને છે એમાં જૈન હોય તો માને કે ભાઈ નિષ્કર્મ દશા બધા કર્મ નો નાશ થાય એવી જે દશા એમના મોક્ષ છે મોક્ષ દશામાં કર્મ નો નાશ થાય તમારું બધા કર્મ નો નાશ કરવો સીધી વાત છે. નાશપાસ કરે આત્મામાં ભેદ ભિન્ન સાધન અભિન્ન સાધન કસાયની મંદતા પછી ગુણ ભેદ આ બધાના સાધનમાં દૂર થાય છે. કોઈ એમ કે અસ્તિત્વ સ્વભાવને પકડો કોઈ કે પ્રમેયત્વ સ્વભાવને પકડો પ્રમેયત્વના લેખ બહુ મોટા એવો અને ગામમાં એક વાત નીચે માત્ર જ્ઞાન પ્રયત્નનું સ્થાન માત્ર જ્ઞાન જ્ઞાન જ એક સાધન છે. કે કોઈ પ્રકાશ વિના સૂર્યને ગોતવા જાય છે બરોબર. પ્રકાશ થી મારે કઈ સૂર્યને નથી પકડવું મારે સૂર્યને શોધી કાઢવો એમાં પ્રકાશ વિકાસ ને કાંઈ નો જે પ્રકાશ સૂર્યને સૂર્યને શોધવા મથે છે તે જ્ઞાન વગર જ્ઞાન સૂર્ય એવા જ્ઞાન સ્વભાવે આત્મા અસ્તિત્વમાં પ્રકાશ છે પ્રકાશ પ્રકાશ કોઈ જ્ઞાનમાં છે જોઈએ છે જ્ઞાન સૂર્ય અને જ્ઞાન સૂર્ય બાહ્ય સાધનમાં લોકો ભૂલ કરે છે અપ્રત્યક્ષ પરોક્ષ આગમ તો દીવો છે શું કહેવાય છે દીવો અને દીવો કીધો છે દીપકની નિર્માણ છે પણ એ દીવો કાગળ ઉપર ચિત્રે દીવો છે
બરોબર.
શ્રીમદજી એ વાત લીધી છે કે શાસ્ત્ર છે એ દીવો છે પણ એ કાગળ ઉપર ચિત્રેલો દીવો છે અને સત્પુરુષ છે એ દીપક છે પણ એ પ્રત્યક્ષ પ્રકાશના દીપક છે. સાચા દીવા અને કાગળ ઉપર ચિત્રેલા દીવા વચ્ચે બે દીવો કહેવાય. સાચા દીવાથી પ્રકાશ પડે કાગળ ઉપર ચિત્રેલો દીવો કઈ પ્રકાશ
આપે
સદગુણ એવો જ પીવો હોય
દીવો ખડને ન મારે હાથને બાળે
નહીં
કાગળ ઉપર ચિત્રેલો
દીવો ચિત્રેલો દીવો હાથને નહીં બાળે. જ્ઞાન છે એ કર્મને મારશે પ્રકૃતિને મારશે પ્રકૃતિનું ઔષધ જ્ઞાન છે એ પ્રકૃતિ જાય નહીં કોઈ સાધનને જીવ છે બોલાવી છે બુદ્ધિવાળા ગણાય બુદ્ધિવાળા દેખાય એવા મોક્ષો બોલે છે.
સાધન ખોટું છે એને પકડાય નહીં કે સાધન મારું ખોટું છે
કોઈ ને કોઈ અન્યથા બાધક ભાવમાં સાધન મંડળ ભાવ ચાલે છે બાધક પરિણામ માને છે કે આ સાધક પરિણામ આગળ પર ચાલે છે.
क्या करें, अंदर दोस्त का समझते हैं, सत्य विचार ही नहीं समझते हैं, ना करते हैं।
हाँ, अंदर में तो कुछ दिखता है ना, आत्मा तो अंदर में देखा तो क्या करें, सुनते हैं जहां लोग नहीं देखे वहां तक तो सुनते रहे, એને તો શું છે કે સાંભળવાની અને સાંભળવાની સાધન બન્યું છે, પ્રવચન સાંભળવાની અને સાધન બન્યું છે, એ તો વાયુક્રિયા છે, વાયુક્રિયા છે સાધન બન્યું, વાયુક્રિયા છે કોઈ સાધન, વાયુક્રિયા કોઈ સાધન છે, દૃષ્ટિ દર્શન વ્યવહાર શ્રદ્ધા કરે, નિશ્ચય શ્રદ્ધા તો નથી પણ વ્યવહાર શ્રદ્ધામાં જ જોઈ શકાય, ત્યાંથી જ વાત કરતા હતા, દર્શન મુનિ કહેતાથી જ વાત કરતા હતા, અમે દર્શન અને મિથ્યા દર્શન બે ગુદ્ધ વાસમાં રાખતા હતા, એ દૃષ્ટિકોણ મને અપનાવ્યો છે બધી વાત, પરંતુ અંતર્મુખ થવાના જ્ઞાન સાધન છે, બાકી બધા સાધનો બાહ્ય ક્રિયા અને બાહ્ય સાધન અને બહિર્મુખ રહેવાના કારણરૂપ છે, અંતર્મુખ થવામાં જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી, હા વાત ચોક્કસ કરીને ખીલે બાંધેલી છે, નિશ્ચિત કરેલી આ વાત છે કે અંતર્મુખ થવા તેમ વાસ્તવિકપણે સાધનનો સ્વીકાર થતા, જે સાધન છે તેનો વાસ્તવિકપણે સ્વીકાર થતા, એટલે જ્ઞાનને અંતર્મુખ થવામાં સાધન બનાવતા, પ્રયત્નનું સ્થાન પુરુષાર્થનું સ્થાન માત્ર જ્ઞાનમાં જ કેન્દ્રિત થાય છે, પછી એને પુરુષાર્થ જ્ઞાનને છોડીને અન્ય સ્થાનમાં અન્ય ભાવમાં અન્ય દ્રવ્યમાં કરવાનો પ્રશ્ન રહેતો નથી, ત્યારે એનું દર્શન બની જાય છે, જો જ્ઞાન સમાજ પુરુષાર્થ કરે તો એને દર્શનનું ઘટે, અન્ય સાધનથી પુરુષાર્થ કરવા જાય તો દર્શન ન ઘટે, આ સિદ્ધ સ્વભાવ છે, પ્રથમ સ્વભાવને શોધે, સ્વભાવ નિશ્ચિત થાય તો પછી આગળની વાત તો કઈ સમજાવવાની રહેતી નથી, એને અંતર્મુખ થવાની રીતે જ આવડી ગઈ, કેમ કે અંતરતત્વ સ્વરૂપ જે સ્વભાવ છે એ સામાન્યના આધારે નક્કી થયો, જ્ઞાનના આધારે જ્ઞાન સ્વાભાવિક સ્વભાવ નક્કી થયો, એટલે એની સંધિ થઈ ગઈ સાધન સાથે, જેના જેનો આધાર લેવો છે એનું સાધન હાથમાં આવે, એને સમજાવવાની કે શીખડાવવાની જરૂર નથી, એને કાર્ય પદ્ધતિ હાથમાં આવી જાય, યથા છપ્પન
જ્ઞાનથી ઉપર
પહેલા તો આત્માને શોધ કરવાની છે, આત્માનો નિર્ણય કરવાની તો પ્રકાશ મને સૂર્ય અનુભૂતવાની વાત છે, તો જ્ઞાન સાધન ન લેવામાં આવે ઘડીભર માટે, ગમે તે સાધન અસ્તિત્વ એનો સ્વભાવ છે, પ્રભુત્વ એનો સ્વભાવ, આનંદ પણ એનો સ્વભાવ છે, પણ એ પ્રકાશ વગર સૂર્યને ગોતવાની વાત, સૂર્યથી તો તાપ પણ લાગે છે, તાપ જ્યાં જ્યાં લાગે ત્યાંથી ત્યાં સૂર્યને આપણે શોધ કરીએ, મને કેમ કે તાપ અગ્નિથી પણ લાગે છે, તાપ જેમ સૂર્યથી લાગે છે એમ તાપ અગ્નિથી પણ લાગે છે, તો અગ્નિમાં સૂર્યની શોધ થશે, માટે સૂર્યનો જે પ્રકાશ છે એનાથી સૂર્ય મળશે, બીજી રીતે સૂર્યનિમાં કોઈ ઉપાય નથી. આપણે અસ્તિત્વ છે એમાં પ્રકાશ નથી, જ્ઞાનમાં પ્રકાશ છે. અસ્તિત્વ તો ભૂતગળનું છે, અસ્તિત્વ તો રાગનું છે, અસ્તિત્વ તો દેહનું છે. સામાન્ય ગુણ છે, આ તો ભિન્ન આત્માને અનુભવ કરવો છે, પદ સાથે એકત્વ કરવું છે, એને ભિન્ન પાડીને અનુભવ કરવો છે. અસ્તિત્વ તો સામાન્ય છે, એ રીતે જુદો પાડશે. કોઈ એમ કે હજાર માણસ હશે તો કે ભાઈ ટોપી પહેરી છે, પણ ટોપી વાળા હોવા જેના હોય તો કોને પકડવો?
બરાબર,
એવું નથી તો કે દસ ના હોય, પણ દસમા વાળા 500 જણા હોય છે. હવે શું એનું ખાસ લક્ષણ પકડો એટલો જ જુદો પડે એવું કહી શકે?
બરાબર,
અત્યારે 1000 ની ઉંમરે તો કેટલો કેટલું ઉમેર થાય, જ્ઞાનથી જુદો પડે છે. શું તે વાત છે? બીજું સાધનમાં જ્ઞાન સાધનની વાત આવે છે, તો શા માટે પ્રયોગ કરીને નક્કી કરતો નથી કે જ્ઞાનથી પકડાય છે કે
પકડાય?
એમ જવું નહીં પડે. કે છે બરાબર છે કે ભૂલવાળો છે? જેમ કોઈ ડૉક્ટર એમ કે આ રોગનો આ નિદાન છે તો એને ડૉક્ટર ઉપર વિશ્વાસ આવે છે, એમ એને કંઈક કોઈ જ્ઞાનથી આત્મા ગ્રહણ થાય છે તો એ જ્ઞાનથી આત્માને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે, પણ આત્મા ગ્રહણ થાય છે એને નક્કી નહીં કરવું પડે કે એના ભૂલ્યા છે કે નથી ભૂલ્યા, હાથો કહે છે કે ભૂલવાળો કહે છે. અનેકાંતિક વાત લીધી છે, જ્ઞાન માત્ર કહેતા અમે અનેકાંત સ્વરૂપ કહીએ છીએ, જ્ઞાનને પણ અનેકાંત સ્વરૂપ કહીએ છીએ. પછી આપણા અધિકાર લખતા જે પરથી ભિન્ન હોય ને સ્વથી અભિન્ન હોય એનું નામ અનેકાંત છે. અથવા એવી જે પરસ્પર વિરુદ્ધ વસ્તુની બે શક્તિને પ્રકાશિત થતા જે વસ્તુના સ્વરૂપનો ચોક્કસ પ્રકાશ કરે આવે અસ્તિત્વ છે, અસ્તિત્વમાં જ્ઞાનનું અસ્તિત્વ છે, અસ્તિત્વ સ્વભાવ છે, એમાં આનંદ ગુણોનું અસ્તિત્વ છે, એમાં જ્ઞાનનું અસ્તિત્વ ગર્ભિત છે. તો એને પણ ભાવ, ભાવ એટલે થવું, થવામાં અસ્તિત્વ, અસ્તિ એટલે થવું. તો કોઈ મારો અનુભૂતિ, અનુભવ, અનુભૂતિ એને અસ્તિત્વ દર્શક શબ્દ તરીકે પણ એનો પ્રયોગ છે. કે બીજી ગાથા, હંમેશા બીજી ગાથા અનુભૂતિ ઉત્પાદ સતના અર્થમાં લીધું છે. અને 17-18 ગાથામાં અનુભૂતિને જ્ઞાનના અર્થમાં લીધું છે, અનુભવના અર્થમાં લીધું છે. અહીંયા પણ ગુણ થાય છે. કોઈ એમ કે અનુભૂતિ એટલે અસ્તિત્વ બુદ્ધિ નથી, જ્યાં એની નિરીક્ષણ હોય ત્યાં એમ પણ થાય, બીજું પણ થાય, જ્ઞાન પણ થાય અને અસ્તિત્વ પણ થાય. બીજું વેદનપૂર્વક પણ અસ્તિત્વ તો ગ્રહણ કરવાનું હોય જ છે, કેમ કે જ્યાં વસ્તુનું ગ્રહણ છે ત્યાં દ્રવ્ય ક્ષેત્ર કામ થશે, એ અસ્તિત્વની પર્યાય છે. તો જ્યારે સ્વરૂપનું ગ્રહણ થાય છે ત્યારે એની અંદર સારી આવી જાય છે. વસ્તુ માટે દ્રવ્ય ક્ષેત્ર કાળમાં દ્રવ્ય ભાવ અને કાળા અને ક્ષેત્રનો અભિયમ તો બનતું નથી. તો અસ્તિત્વ ગ્રહણ તો થાય જ છે જ્ઞાન, જ્ઞાનથી કંઈ અસ્તિત્વ નથી આવતું એવું થાય છે. અથવા જ્ઞાને એનું નામ કહ્યું છે કે અસ્તિત્વ ગ્રહણ હોય તો એનું નામ જ્ઞાન કહ્યું છે. જ્ઞાન જ્ઞાન એક વિકલ્પ થઈ જાય છે. સ્વરૂપે સ્વિકલ્પ પણ છે અને નિર્વિકલ્પ પણ છે, બે એના સ્વરૂપ છે, બે જ્ઞાનના સ્વરૂપ છે. પછી સાકાર અને નિરાકાર બે જ્ઞાનનું સ્વરૂપ છે. નિર્વિકલ્પ છે, નિરાકાર છે, આકૃતિ ઉઠે સાકાર છે. એટલે આમાં કરતું છે સાધનની ભૂલ થવામાં કારણો છે. પોતાના મતે દોષીને લઈને ભૂલ પણ થઈ જાય છે. એ ભૂલ ન રહે એના માટે વિચાર કરવો છે. ક્યાં ભૂલ તો નથી રહેતી. જેમ કોઈ માણસ કામ શરૂ કરે છે તો ભાઈ આપણે કમાવા માટે દુકાન માંડો, પણ બધી બાજુનો પહેલાં તપાસ કરે છે કે આમાં નુકસાન જવાનું કેટલી કેટલી જગ્યા કઈ રીતે છે, ત્રાસ માલ રીતે પૈસા લેવા, કે કોઈ ખોટી નોંધ ન આપે એનું ધ્યાન ન હોય એને ખબર પડવી જોઈએ. ત્યાંથી જેટલા એના વ્યવહારના પાસા છે, જેટલા પગથિયા છે, બધી જગ્યાએ એને તો ધ્યાન રાખવું જ પડશે. એમ નથી કે માલ વેચાણે પૈસા લીધા એટલે થઈ ગઈ કમાય, એમ જ નથી. તો હાથું દેખાય છે, પણ એવી રીતે સાંજે એ છે કે એક બાજુનો નંબર એક અડધો પડતો બીજી નોટનો છે, એક અડધો પડતો બીજી નોટનો છે, એના નંબર જુદા જુદા છે. કાંઈ બધે કાંઈ બધાના નંબર કાંઈ જ છે. બધી જગ્યાએ ક્યાંય ભૂલ ન થાય એને સમજવું તો પડશે કે ક્યાં ક્યાં ભૂલ નહીં થઈ ગઈ, કેટલી કેટલી જગ્યાએ ભૂલ ન થાય તો નુકસાન ન થાય, કોણ કેવી રીતે છેતરી જાય, કોણ કેવી રીતે છે, બધા પાસાનો કેમ વિચાર કરે છે, એને ટ્રેનિંગ કેમ લેવડાવે છે, 6 મહિના 12 મહિના વ્યવહાર તૈયાર કરો, પ્રેક્ટિકલ સાઈડ કે તૈયાર કરો. સમજાવ્યું તો ખરું કે ખોટી નોટ નહીં લેવાની, છતાં કે તું લે આવે બહુ ખોટી કોઈ આવે છે, ભલે નુકસાન જાય પણ શીખવું તો પડશે, પ્રયોગથી શીખવું પડશે. એમ અહીંયા પણ બધી વાતો સમજવા છતાં છે, પછી ભૂલ નથી થતી. એ પ્રયોગ કરીને પાછો ચકાસવું પડે છે. તપાસનો વિષય ઘણો છે. Yeah. કોઈ પણ યોગના સૂક્ષ્મ વિશેષ નિર્ણય પક્ષપાત વાળો અર્થવાથી કોઈ અન્ય યોગ પ્રત્યે સ્થૂળ રૂપપણે ટીકાની પ્રસ્તાવના કરતા એક વાત એમના ધ્યાનમાં આવી કોઈ એમ સમજે કે આ કેમ કર્ણાનો યોગના શાસ્ત્રો ઉપર વિચાર છે એમને હું લખ્યું કે ત્યાં કોઈ પણ અનુયોગમાં બીજા અનુયોગના પક્ષપાતને કારણે અનાદર થવો નિષેધ થવો તિરસ્કાર થવો કઈ નહીં થયું નાનીને થતું જ નથી પણ મોક્ષની ભૂમિકામાં આવી ગુણ થવાનો સંભવ છે જે શાસ્ત્રો વાંચે છે એને આવું ગુણ થવાનો સંભવ છે અને એવું લગભગ જોવામાં આવે છે કે જે કર્ણનો યુગના અંદર પારંગત હોય એને અધ્યાત્મ શાસ્ત્ર ગમતા નથી ગમતા નથી એ બધી કર્મને વાત કરે અને એ બધું અહીંયાથી જ માપે અને એમાં કાંઈ એને મેળ ન પડે કર્મને થિયરીની અંદર એટલે અધ્યાત્મના સિદ્ધાંત સમજી ન શકે અથવા એ અન્ય માની લે અથવા ખોટું માની લે વિપરીત માની લે એ થાય છે સારે યોગ છે એમાં ક્યાંય એવું ન કરવું જોઈએ કોઈ પણ અનુયોગ એ બધી ભગવાનની વાણી છે સારે અનુયોગ એ જિનેન્દ્રની વાણી છે જિનેન્દ્રની વાણી છે એમાં આ પ્રકાર ઠીક છે ને આ પ્રકાર અઠીક છે એ વાત કોઈ સમજણવાળી નથી ગેરસમજણવાળી વાત છે કોનો વિષય કેટલો વિશિષ્ટ છે એ સમજી શકાય કે ગયા અધ્યાત્મનો વિશેષ ભાગ છે મુખ્ય ભાગ છે અને અધ્યાત્મિક જે દ્વયાનુયોગ છે વિશેષ લાભ લેવા માટે મુખ્ય કરવા યોગ્ય છે પણ મુખ્ય કોણ કરવું એક વાત છે અનાદર તિરસ્કાર કે નિષેધ કરવો એ બીજી વાત એ પણ પ્રશ્ન લોકો કરતા હતા કે કેમ સૌંદર્યમાં કથાનો યોગ વાંચતા નથી કેમ સૌંદર્યમાં ગોબર સાર વિચારતો નથી પણ એ તો મુખ્ય કોણ પણ એનો સ્વાધ્યાય કોઈ ન કરે કે સ્વાધ્યાય કરવાનો નિષેધ કરે તો તિરસ્કાર થઈ જાય છે અનાદર થઈ જાય છે નિષેધ થઈ જાય છે
ક્યારે કહેવાય
છે એવું કોઈ ન કરે કોઈ સમજદાર કરે કોઈ જ્ઞાની અને એને દર્શન ગુણ સાથે સમજ છે સીતાનો દાખલો દેતા હતા ભરતને બાહુબલી નો દાખલો દેતા હતા કૃષ્ણ નો દાખલો દેતા હતા ઘણા
કથાનો
યોગ છે કૃષ્ણદેવ ભગવાન આહાર લેવા નીકળશે 6 મહિના સુધી આહાર માટે એમ બતાવે છે કે કથાનો યોગ નો અનાદર નથી નિષેધ નથી તિરસ્કાર નથી એ તો મલાવે નહીં એ વાત ને
બહુ મુખ્ય થઈ છે
જન્મસ્ત નો જ્ઞાન જ એવું છે કે જેમાં વિશેષ લાભ દેખાય એનું મુખ્ય કરે જ્ઞાનની પ્રવૃત્તિ છે વિશેષ લાભનું કારણ છે ને એથી એને મુખ્ય પણ કરવામાં આવે છે સિદ્ધાર્થનો અંદર બોધ મળે છે મુખ્ય કોણ કરવું એક વાત છે ચરણમાં વ્યવહાર આચરણનો ઘણો વિષય આવે છે
રાગ વર્ધક
વિધર્મી માની રામ છે
તો વિધર્મી ના રામાયણ ને એવું કુછ છે તો મજી કલા પાગે રાજમલ જી બીજી જી
એ સંયમતી ના
સંયમતી ના દસ પ્રણી વાત
રામાયણ મહાભારત રાગવર્ધક છે અન્યમતી ના લખ્યું છે એમાં તો ગંભીરતા બીજી છે કે જેને રાગકૃષ્ણ પ્રસંગો આવશે એ કથાની અંદર સંયોગ યોગના કથનો આવશે પ્રસંગો આવશે વર્ણન રાગકૃષ્ણ મુખ્યતામાં તો ઉભેલો છે શાસ્ત્ર નો રચનારો પોતે જ રાગકૃષ્ણ મુખ્યતામાં આવશે તમને વિતરાગતા એની અંદર મળે છે વિતરાગતા મળે છે અત્યારે કેટલીક સિદ્ધાંતિક વાતો મળે છે એ વસ્તુ ત્યાં નથી હોતી રામાયણ મહાભારતમાં એ વાત લૌકિક આવે બધી આદર્શોની વાત આવે ભાઈ બહેનો પ્રેમ માતા પ્રત્યેનો આદર પિતા પ્રત્યેનો આદર આવો એ બધું આવે પણ એ બધું રાગવર્ધક સાબિત થાય છે ત્યાં એ બધું રાગવર્ધક સાબિત થાય છે બહુ મોટું અંતર છે એજન્ડા ઉપર છે વિષય હોય રૂપાનું વર્ણન કરે સુંદરતાનું તો સ્વાભાવિક રીતે પણ એ તો શું છે કે જે રાગી છે એને રાગ થાય છે રાગવર્ધક હોત તો મને નથી રાગ થવો જોતો મને રાગ છે વિતરાગી મને છે છતાં એનો રાગ નથી થતો હું કેવા ભાવ નથી વિચારવા જ પછી ત્યાં હું ના એ વિચાર ખ્યાલમાં રાખીને પછી વાંચો કેવી રીતે વિતરાગતામાં આવા ચાલીશ એવું તો આમ આવે છે નિયમ સાર નકળો છો પદ્મ બ્રહ્મ ધરેલા લોકો ગુરુદેવ કહે કે આ બ્રહ્મચર્યના જળમાં આવે એવું કોણ કાઢી શકે એવું કોણ કાઢી શકે એ માટે સામાન્ય રાગે માણસોને કરવા માટે તો રાગની ઉત્પત્તિ થવાની છે એવી વાતો છે શબ્દ પ્રયોગ એવા છે ત્યાંથી એમ કેમ કહી દે બસ આ એક આ વિષયનો દ્રષ્ટિકોણ જે આવે છે એની દ્રષ્ટિકોણ જેને છે એ સમજી શકે છે બીજા રીતે સમજી શકતા બહુ અંતર છે બે વચ્ચે છે ને એની સાથે પછી વિતરાગતાની બહુ જોરદાર વાતો હોય છે સાધારણ જોરદાર વિશિષ્ટ કોટીની બધી શૈલી છે ઉચ્ચ કોટીની શૈલી છે પણ એને માટે તૈયારી એ ઉચ્ચ કોટીની જોઈએ છીએ સાધારણ સૂક્ષ્મ લઈને આવ્યા હોય એમ વિદ્વાનોની અંદર પણ કોઈ કરણાનુયોગના વિદ્વાનો હોય કોઈ ચરણાનુયોગના વિદ્વાનો હોય પક્ષપાત કોઈ અન્ય અનુયોગ પ્રત્યે સ્થૂળપણે કે સૂક્ષ્મપણે એને નિષેધ તિરસ્કાર કે અનાદર થાય ને જોવો જોઈએ. દર્શનોની વૃદ્ધિનું કારણ છે, પરંતુ યથાર્થ ભૂમિકામાં તો મુમુક્ષુને પણ, જ્ઞાની રીત હોય એમાં કંઈ કહેવાય નથી, પણ મુમુક્ષુને પણ યથાર્થ ભૂમિકામાં તો ચારેય અનુયોગનો મૂળ પોતપોતાના સ્થાનમાં બરાબર છે, ઠીક છે તેમ સમજાઈ જાય છે. બરાબર છે, તારેની આવશ્યકતા છે, તારેની પોતપોતાના સ્થાનમાં વિતરાગતાનો બોધ કરે છે અને ચારે પ્રકાર બરાબર છે. એટલે ક્યારેક કેવી યોગ્યતા હોય પરિણામની, ક્યારેક ક્યારેક કેવી યોગ્યતા હોય, ક્યારેક કેવી યોગ્યતા હોય, મન જળ જેવું થાય ત્યારે કરણાનુયોગમાં ઉપયોગ લેજો, મન પ્રમાદિત થાય ત્યારે ચરણાનુયોગમાં ઉપયોગ લેજો. એ રીતે ચાવી આપી છે. જુદી જુદી
આમ તો મુક્ત પ્રકાશકમાં બહુ ક્ષણાવટ છે ચારે નિયોગ.
પ્રશ્ન ઉત્તર ઘણી છે અને એની અંદર તો બીજો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. એ વિષય લખતા કે સમ્યક જ્ઞાન ચારે અનુયોગમાં કેવી રીતે પ્રવર્તે છે એમ કરીને ચારે અનુયોગ સંબંધીની જે અધ્યયન થાય ત્યારે સમ્યક જ્ઞાનની પ્રવૃત્તિ કેવી રીતે ચાલે છે. જેમ કે ચરણાનુયોગનો પાત્ર કોઈ સમ્ય જ્ઞાનની વાંચે છે તે પોતાના આચરણ સાથે મેળવે છે ત્યારે એને એમ લાગે છે કે મારા આચરણને આચરણ જોવું આગળ સાક્ષીરૂપ છે. એ બધી વાતો
કહેવાય
આમ થાય છે. જયારે જ્ઞાની આમ
આ રીતે ઉપયોગ કર્યો
બહુ એ તો પોતે તૈયાર થાય છે. આજે વાત હાથમાં લેતા એમાં તમને ઘણો ચાલે ને ચાલે જે વિષયમાં પછી ઉપયોગ જાય એ વિષયમાં તો ઉપયોગ થાય. બરાબર, યથાસ્થાનમાં બધા અનુયોગ બરાબર છે તે સર્વનું તાત્પર્ય વિતરાગતા છે અને તે વિતરાગતા દર્શન અનુયોગના વિષયમાં ભૂલ ન થાય. પ્રસિદ્ધ છે ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ પ્રત્યેના જોરમાં એ મહિમા થયો છે. એટલે પર્યાય નો મહિમા કર્યો છે, પણ પર્યાય ઉપરના જોરમાં કર્યો નથી, ત્રિકાળી ઉપરના જોરમાં સ્વભાવના જોરમાં એ મહિમા કર્યો છે. એટલે થયો છે શબ્દ લીધો છે, થયો છે એમ કહેવાને બદલે થયો છે કે સ્વભાવ પર જોર જતા એ મહિમા કર્યો છે. અને એ કહેવું પડે છે ભાઈ એ માણસનું કઈ ઘણી સંપત્તિ છે, એના મુનિ બધા કરોડપતિઓ થઈ ગયા છે. બહુ સંપત્તિ બધા બધા હોય તો શું કહેવું કે એના સેવકો છે એ બધા આટલા સંપત્તિ વાળા છે. તમે ધણી તો હોય જ સંપત્તિ વાળો. જેની અધ્યાત્મ દશા, જે અધ્યાત્મ દશા જે સિદ્ધાત્મ સ્વરૂપની સેવા કરે છે એ આવી મહિમા અનંત છે. જેની સેવા કરે છે એ તો કેવું મહિમા અનંતત્વ હોતું કહેવાનો આશય કયો હોય છે. એ પ્રકારે યથાર્થ રૂપે મહિમા આવવાને બદલે એટલે કે ત્રિકાળી પરમાત્મ સ્વરૂપ પ્રત્યેના જોરમાં અધ્યાત્મ પર્યાયનો મહિમા આવવાને બદલે મહિમા કરનારને માત્ર પર્યાય ઉપરનું જોર થયા કરે. એક તો પર્યાય દ્રષ્ટિ હોય, પર્યાય ઉપર જોર હોય એમાં અધ્યાત્મ પર્યાયનો વિષય ચાલે, સંગીત દર્શન અને પછી પર્યાય ઉપર જોરદાર કરે, એને પર્યાયનો એકત્વ છૂટવાને બદલે દ્રઢ થવાનું બને, એને પર્યાયની તીવ્રતા જે એકત્વની છે એ વધારે તીવ્ર થશે અને ત્યાં દર્શનનો તૂટતો નથી, પરંતુ ત્યાં દર્શનનો તૂટવાનું કારણ નહીં બને, ભલે અધ્યાત્મ પર્યાયની વિશિષ્ટતા કરશે તો પણ. આ ભક્તિ કરે છે, જ્ઞાનીને ભક્તિનો એટલો અનુરાગ હોય, ભગવાનની ભક્તિ એવી કરે, જ્ઞાની કરતા જોરદાર કરતો છે, જ્ઞાની તો વિતરાગતા બાજુ સમર્પિત છે, વિતરાગ સ્વભાવમાં સમર્પિત છે, એટલે એને એટલો અનુરાગ નથી રાગનો, રાગનો અનુરાગ નથી ભક્તિના રાગનો, તો એની ભક્તિ એટલી નહીં, અથવા એ રાગનો નિષેધ કરે છે, રાગને એટલે બેવિજ્ઞાન કરે છે, એ રીતે ભૂલ થાય છે. ભગવાનની ભક્તિમાં શું દોષ, ભગવાનની ભક્તિ યથાર્થ રીતે કરે તો નિર્દોષ, પણ યથાર્થ કરે તો એમાં દોષ થાય. પરંતુ ત્રિકાળીના લક્ષે ગુરુ સ્વભાવનો મહિમા થાય અથવા જોર થાય, અભાવ તો દર્શનનો તૂટે અને યથાર્થપણે અધ્યાત્મ દર્શનનો મહિમા તેને રહે, એને જે અધ્યાત્મ દર્શનનો મહિમા રહે તે યથાર્થપણે રહે, બીજાને યથાર્થપણે રહેતો
નથી.
યથાર્થપણે ત્રિકાળીના જોરમાં એનો મહિમા સમજાય છે જેટલો છે એટલો, ક્યાંય ત્રિકાળી ગૌણ થઈને એનો મહિમા વધી જાય એવું બધું
યથાર્થ.
અંતમાં દર્શનનો સંબંધિત આગમ આધાર નીચે મુજબ દ્રષ્ટવ્ય છે, કે જેના ઉદયથી જીવ સર્વંગ પ્રણીત માર્ગ છે વિમુખ, જેના ઉદય છે કે જે ભાવ ઉદયમાન થવાથી જીવને સર્વજ્ઞે દર્શાવેલો, સર્વજ્ઞે નિરૂપિત કરેલો માર્ગ વિમુખ થઈ જાય અને તત્વનું તત્વાર સંધાન કરવામાં જેનો ઉત્સાહ ઓછો થઈ જાય, રુચિ થઈ જાય, એને તત્વાર સંધાનમાં એને અંતરથી ઉત્સાહ હોવો જોઈએ, એને બદલે નિરુત્સાહ થઈ જાય, ન રહે એને નિરુત્સાહ થાય છે. હિત હિતનો વિચાર કરવામાં જે અસમર્થ થઈ જાય, પોતાના આત્મજીતનો અપરાધને આરાધન, આરાધક ભાવ અને વિરાધક ભાવ, હિત અને હિત એનો વિચાર કરવામાં જે અસમર્થ થાય એવો મિથ્યા દૃષ્ટિ થાય છે, આ મિથ્યાત્વનો પ્રભાવ છે. મિથ્યાત્વનો મિથ્યાત્વ વિશેષતા આ પ્રકાર ઉત્પન્ન થાય છે, એ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થાય છે, તત્વસંધાન કરવાની પ્રવૃત્તિની અંદર એના પરિણામ નિરુત્સાહી થઈ જાય છે, પોતાના હિત અને અહિતરૂપ પરિણામનો એને વિચાર કરવાનું સામર્થ્ય શક્તિ રહેતી નથી, વિચાર શક્તિ એને કુંઠિત થઈ જાય છે અથવા મંડાઈ જાય છે, એવો મિથ્યા દ્રષ્ટિ થાય છે. તે મિથ્યાત્વ પોતે દર્શન મોહનીનો ભાવ છે, એવું જે પરિણામની અંદર આવરણ ઊભું કરે છે, વિચારની અંદર, રૂચિની અંદર, દિશાની અંદર, માર્ગ વિમુક્ત થયું એ દિશા બતાવે છે, તત્વાર્થમાં નિરુત્સુક, પ્રધાનમાં નિરુત્સુક છે એ રૂચિને બતાવે છે, હિતાહિત વિચાર જ્ઞાનને બતાવે છે. એ ત્રણેય પ્રકારની અંદર રુચિ પુરુષાર્થ લઈ આવી જાય છે, એ દર્શનનું કારણ છે કે ત્યાં દર્શનનો વર્તે છે સારી રીતે. સર્વસિદ્ધિની જે ટીકા છે એમાં આઠમા અને નવમાં ટીકાના આઠમા નવ સૂત્રની ટીકા ઉપર બોલાવે છે.
ઉદયથી બતાવ્યું છે પણ ખરેખર તો પોતે
પોતે એક ભાવનો ઉદય લેવાનો, જેના ઉદયથી જે ભાવનો ઉદય થવાથી આવું થાય એમ જોવું આપણે કર્મના ઉદય આવે ના વિચાર. ભાવ ઉદયમાન થવાથી, જે દર્શનનો ભાવ ઉદયમાન થવાથી આ જીવને અંતર્મુખ થવાના માર્ગથી વિમુખ થવાનું બને, ઋષિ અને પુરુષાર્થ છે એમાં નિરુત્સાહ આવી જાય અને હિત હિતની વિચાર શક્તિ જાય, ઊંડાઈ જાય, કુંઠિત થઈ જાય, ત્યારે એને દર્શનનો અનુભવ સારી રીતે ઉદયમાન પણ વર્તે છે. કારણ કે આમ તો દર્શનમાં પકડાશે નહીં, એટલે એના આનુષંગિક પરિણામથી પકડાવે છે. એનો દર્શન અહીંયાથી પકડતો આ દર્શનનો પ્રભાવ કેમ કામ કરે છે જો બરાબર તોડી શકે છે, પણ એને ઓળખે તો ખરો, કોને મારવો છે એને એને પીછાને તો ખરો, કાને મારવા છે પીછાડવાની વાત છે. દર્શનમાં જ ખબર નથી, ક્રોધ કરે તો ખબર પડે હજુ વાંધો છે. દર્શન તો એવો છે કે મોટા મોટો દુશ્મન છે ને છતાં દેખાતો નથી, સૌથી મોટો દુશ્મન એ છે ને છતાં એને દેખી શકાતો નથી. જીવને સમ્યક્તુ નામનો ગુણ હોવા છતાં જે કર્મ તે સમ્યક્તુ ગુણને સર્વથા ઉચ્છેદ કરી નાખે છે તેને પણ દર્શનમોહનીય કર્મ કહે છે. જીવમાં ગુણ છે સમ્યક્તુ, તો જીવનો ગુણ છે શક્તિ છે, પણ જે કર્મના ઉદયમાં જોડાતા પોતાના પરિણામ ઉચ્છેદ થાય છે સમ્યક્તુના, એને પણ દર્શનમોહનીય નિમિત્તે દર્શનમોહનીય કર્મ કહે છે. ભાવને દર્શન ભાવ કહે છે, એક ભાવ કર્મ છે, સાથે પંચાધ્યાય ઉત્તરાર્ધ 1005 ગાથા છે. દર્શનોને લીધે જીવ સર્વતોપ્રેરિત માર્ગથી વિમુખ વર્તમાનમાં વેગવાન થઈ જાય છે, ઉલટા માર્ગની અંદર દોડે છે, તેનો પુરુષાર્થ વિપરીતતામાં બળવાન થઈ જાય છે અને આત્મ સ્વભાવ પ્રત્યે તેની રુચિ તેને થતી નથી. તે જીવ પોતાનું હિત વિચારી શકતો નથી, સર્વાથી જેનું છે ને એના ઉપર સ્પષ્ટીકરણ થાય, પરંતુ અહિતરૂપ ભાવોમાં રાખે છે, પોતાનું એ ઠીક લાગે છે. જે ભાવો અરુચિના છે, જે વિમુખતાના ભાવો છે, જે અવિચારીપણાના ભાવો છે, એમાં એને સારું લાગે છે, રાખે છે. શાસ્ત્ર કરતા કહે છે કે જે જીવનો સ્વભાવ તો સમ્યકપણે પરિણમવાનો હોવા છતાં, હવે બીજું પંચાધ્યાયવાળું શાસ્ત્ર કરતા કહે છે કે જીવનો સ્વભાવ તો સમ્યકપણે પરિણમવાનો છે, તેમ છતાં દર્શનમુખી મૂર્છાઈને જીવ નિખ્યાત્વ ભાવે પરિણમે છે. આ રીતે દર્શનમુહને સ્વભાવનો ઘાતક જાણી, દર્શનમુહને સ્વભાવનો ઘાતક જાણીને, આત્માનો ઘાતક જાણીને, તે સંબંધી અનેક પડખાઓ જે પોતાને લાગુ પડતા હોય, અનેકમાંથી જે પોતાને લાગુ પડતા હોય, એવા પડખાઓને લક્ષમાં રાખી, ખ્યાલમાં લઈ, લક્ષમાં લઈ, આત્માથી જીવે, ધર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તવું યોગ્ય છે. જે કાંઈ ધર્મની પ્રવૃત્તિ પોતે કરે એમાં આટલો લક્ષ નાખીને પ્રવર્તવા માટે આ બધો અનેક પડખાથી વિસ્તાર છે. એનું કારણ આ છે, કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ ભૂલ થતી હોય તે પોતે સુધારી શકે, એટલા માટે અનેક ભીડથી કહેવામાં આવે છે. અન્યથા ધર્મ પ્રવૃત્તિ કરવા જતાં પણ સંસારથી છૂટવાને બદલે સંસાર વૃદ્ધિનું કારણ થવાની સંભાવના એ છે. આ પરિસ્થિતિ થાય છે, અમને જાડું કાંતે ખૂબ પ્રવર્તે લાભ કરવાનું બધું પોતે નુકસાન કરી જાય એવું બને. એટલા માટે આજે આ વિસ્તાર વિશે સમજો.
વાદિદેવકિમંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળુતી કાણ ગુરુદેવનો. આમ તો સોગણ જીવ લેવાની ભાવના બે સ્નાન થી